છેલ્લા એક મહિનાથી આ મિટિંગ મારે નથી લેવી એ માટે હું ઘણા બધા પ્રયત્નો કરતો હતો, પણ જ્યારે આ જાપાનમાં જે બનાવ બન્યો અને મિડલ ઇસ્ટની અંદર જે બનાવ બને છે તે તરફ ત્યારે મારે ધ્યાન ગયું, ત્યારે મેં વિચાર કર્યો કે આપણે એવા સમયમાં આવી ચૂક્યા છીએ કે જ્યાં આગળ પ્રભુનું આવવું ઘણું જ નજીક છે. ત્યારે મેં વિચાર કર્યો કે આ વખતે પ્રભુનું બીજું આગમન તે વિશે આપણે વિચાર કરવા માગીએ છીએ. ગ્રીક ભાષામાં એને પેરોસિયા એપોકલાસિસ એપીફેનેશિયા પર્સનલ રિવેલેશન્સ અને એપિયરન્સ એ એના અર્થ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પહેલું આગમન તે માટે લગભગ 300 કરતાં વધારે પ્રોફેસી કરવામાં આવી હતી, અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રથમ આગમન સમયની સંપૂર્ણતામાં થયું ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે વખતે નમ્ર બનીને આવ્યા. દેવનો દીકરો હતો, રાજાઓનો રાજા હતો, પણ તેણે મનુષ્ય દેહ ધારણ કર્યો અને એ મનુષ્ય દેહે ગભરાની અંદર એણે જન્મ લીધો. રાજાથી ગભરાઈ અને મિશ્રમાં નાસી ગયો. 30 વર્ષ સુધી પોતાના બાપની સાથે રહીને કાર્પેન્ટરનું કામ કર્યું. 3 વર્ષ સુધી તેણે આ જગતને નવા જન્મની વાત કરી. તેના લોકો તરફ તેને મુશ્કેલી પડી, તેના પર લોકો થૂક્યા, તેનું અપમાન કર્યું, તેને વધસ્તંભે જડાવી દીધો. પણ આ બીજી વખતનું જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન છે એ બહુ જ અલૌકિક આગમન છે, અને તેના માટે આપણે આજે વિચાર કરવા માગીએ છીએ. પ્રભુના આગમન માટે ઘણી બધી પ્રોફેસીનો અભ્યાસ કરવામાં આવે છે અને જુદા જુદા મંતવ્યો એના માટે છે. મારા અભ્યાસ પ્રમાણે જે હું આજે તમારી આગળ લાવું છું, કદાચ એને હું સંપૂર્ણ સાચો ન પણ હોઉં, તમે મને સુધારી શકો છો. જ્યારે હું પૂરું કરું ત્યારે તમે આવીને કહેશો કે આ ખોટું છે કે આ ખરું છે, એના માટે હું તૈયાર છું. કારણ કે હું પોતે જે બીજા આગમનની ભવિષ્યવાણી છે તે સંપૂર્ણ સમજી શકતો નથી, પણ મારા પોતાના અભ્યાસ પ્રમાણે જે કંઈ મને લાગ્યું તે પ્રમાણે હું તમારી આગળ રજૂઆત કરું છું અને પ્રભુ મને મદદ કરે. પ્રભુનું જે આગમન બીજું આગમન છે તે બે રીતે વહેંચી દેવામાં આવ્યું છે. એક તો એનું આગમન એ વાદળામાં થશે અથવા તો તેને પ્રાઇવેટનો આગમન તરીકે આપણે કહી શકીએ, અને આ જે પ્રાઇવેટ આગમન છે એને આપણે રેપ્ચર તરીકે પણ ઓળખીએ છીએ. અને આ રેપ્ચરની જો કોઈ જગ્યાએ સાચી વ્યાખ્યા આપણને મળતી હોય તો ત્યાં પાઉલ જે થેસ્સલોનિકેને પત્ર લખે છે એ પત્રની અંદર આપણને મળે છે. અને જો થેસ્સલોનિકેનો 4 અધ્યાય અને 15 અને 16 અને 17 કલમ આપણે જોઈએ તો ત્યાં આગળ આપણને એના વિશે વધારે ખ્યાલ થાય છે. હું હરીશભાઈને વિનંતી કરીશ કે જો તેઓ વાંચે તો હું તેમનો આભાર માનીશ. આ જે આગમન જે વાદળામાં થવાનું છે જેને આપણે રેપ્ચર કહીએ છીએ, એ રેપ્ચર એ એવું છે કે પ્રભુ આ તેનું ખરેખર બીજું આગમન આવે તે પહેલાં એના સંતો એને એની સેવિકાઓ એને એના ભક્તો જો તેને સંપૂર્ણપણે જાણે છે ઓળખે છે, જેમણે તેમનું જીવન તેને આપી દીધું છે, એ જીવનને જરા પણ મુશ્કેલી ન પડે તે પહેલા આ મંડીને તે ઉંચકી લેવા માગે છે. અને કદાચ છે ને હું વિચાર કરું છું કે જો આજે એ રેપ્ચર થાય, વાદળાની અંદર પ્રભુ આવે અને જો આપણી મંડળીને હું જોઉં તો હું નથી માનતો કે આપણી મંડળીમાંથી કોઈ પણ અહીં હશે, કારણ કે મને ખાતરી છે કે તમે એ તો પ્રભુના સાચા વિશ્વાસુ સેવકો છો અને તમે બધા જ એ રેપ્ચરમાં ઉપર ચડી જશો પ્રભુને મળવા માટે, એની મને ખાતરી છે. પણ આ રેપ્ચર પછી જે બીજું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન જાહેરમાં થવાનું છે, એ જાહેર આગમનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણને ઘણીવાર મુશ્કેલી જેવું લાગે છે. ઘણા બધા એવા પ્રભુના સેવકો હશે, પ્રભુના બાળકો હશે કે જે કદાચ છે ને રેપ્ચર નહીં થઈ ગયા હોય પણ તેમણે પ્રભુનો વિશ્વાસ ગુમાવ્યો નથી, એ કદાચ છે ને આ દુનિયા પર હશે. અને ત્યારે આ દુનિયા પર જે સત્તાવણી આવવાની છે કે જેને આપણે યાકૂબના સંકટનો સમય એ નામે આપણે ઓળખીએ છીએ, એ સમય જ્યારે આવશે એ રેપ્ચર પછી તરત જ એ સમય શરૂ થવાનો છે. માર્થીને લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને 21 અને 22મી કલમમાં આપણે એ જોઈએ છીએ. આ એ જ્યારે પ્રભુનું આગમન એ જાહેરમાં થવાનું છે, એ જાહેર આગમનની અહીંગાળી શરૂઆત થાય છે. અને જ્યારે જાહેર આગમન થવાનું છે, એ જાહેર આગમન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકોએ જુદી જુદી જગ્યાએ આપણને એ વિશે લખવામાં આવ્યું છે. જો તમે પ્રકટીકરણ અને તેનો 1 અધ્યાય અને 10 અને 11મી કલમમાં હરીશભાઈ વાંચશો. પ્રકટીકરણ 1 અને 7. પ્રેરિતોનો કૃત્ય 1 અધ્યાય 10 અને 11મી કલમ. દાનિયેલ જૂના કરારની અંદર 7મો અધ્યાય અને 13મી કલમ, ત્યાં આગળ દાનિયેલને પ્રભુ આ દર્શન આપે છે કે જે જાહેરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવાનું થવાનું છે. માર્થીને લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને 31મી કલમ. અને છેલ્લે પહેલો તિમોથી છઠ્ઠો અધ્યાય અને 14 અને 15 કલમ. પાઉલને પણ એ ખાતરી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થવાના છે, અને એટલે તેના દીકરા સમાન તિમોથીને આ વાત એ જણાવે છે. તમે જો પ્રગટીકરણનું પુસ્તક બરાબર વાંચો તો 13મા અધ્યાયની અંદર જે યાકૂબના સંકટનો સમય છે તે ત્યાં આગળ શરૂ થાય છે, અને ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે જે આ સ્વાપત છે એ સ્વાપત ત્યાં લડે છે, મરી જાય છે, જીવતું થાય છે, અને તેની મૂર્તિ બનાવવામાં આવે છે, અને કહે છે કે જેઓ પ્રભુના સંતો છે તેઓને કહેવામાં આવે છે કે તમે તેને નમો, અને એ નમતા નથી, એઓ પોતાને મરણને શરણ થવા યોગ્ય ગણે છે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે 14મા અધ્યાયની અંદર જો મે જુઓ તો 14મા અધ્યાયની પહેલી કલમમાં ત્યાં લખે છે કે પ્રભુ ત્યાં આગળ કહે છે ઓલિવ જે પર્વત છે તેની ઉપર ઊભો રહીને 144,000 કે જેઓએ આ મૂર્તિની પૂજા કરી નથી એવા માણસોને લઈને ત્યાં આગળ એ ઉતરે છે. અને ત્યાં આગળ આપણે એ પણ જોઈએ છીએ કે જેમના જમણા હાથે 666 એવા નિશાન નથી, જેના કપાળ પર એ નિશાન નથી, તેઓને કોઈ પણ વસ્તુ બાય કરવી અથવા તો વેચવી મુશ્કેલી હતી, અને તેઓને પણ મરી જવું પડ્યું. આવા પ્રભુના સંતો જેઓ મરી ગયા તેઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે 1000 વર્ષ સુધી રાજ કરશે. અને તમે જો આ જે 1000 વર્ષનો ગાળો છે એ પ્રગટીકરણ તેનો 20મો અધ્યાય અને 2 કલમથી તે લગભગ 6 કલમ સુધી આપણે વાંચીએ. અને આ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનમાં તેના સેવકો જેઓએ મૂર્તિ પૂજા કરી નથી, જેઓએ પોતાના કપાળ પર અને પોતાના હાથ પર જે નિશાન લીધા નથી અને પ્રભુને વિશ્વાસુ છે, એવો પ્રભુની સાથે 1000 વર્ષ સુધી રાજ કરશે, એ પ્રભુનું બીજું આગમન છે. અને આ આગમન ક્યારે થવાનું છે? આ આગમન ક્યારે થવાનું છે? જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલું આગમન માટે 300 કરતાં વધારે ત્યાં આગળ પ્રોફેસી કરવામાં આવી હતી, અને આપણે જોઈએ કે 4 કે 5 જ પ્રોફેસી પ્રભુના બીજા આગમનના માટે છે, પણ એ કોઈને ખબર નથી. અને માર્થીને લખેલી 24મો અધ્યાય અને 36મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ દિવસ માટે કોઈ જાણતું નથી, દીકરો પણ નહીં, બાપ વગર એ દિવસની કોઈને ખાતરી નથી, ક્યારે પણ એ આવશે એ આપણે જાણતા નથી. અને એ પ્રમાણે પિત્તર જ્યારે પોતાનો બીજો પત્ર લખે છે ત્યારે 3જા અધ્યાયમાં કહે છે કે ઘણા બધા એમ કહે છે કે પ્રભુના આવવાની વાત કરતા હતા,
પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે કહે છે આ ઓલિવ પર્વત પરથી ચડી ગયા ત્યારે કહે છે દૂતોએ કહ્યું હતું કે પાછો આવશે, ક્યારે આવશે? પિત્તર કહે છે કે યાદ રાખો, એક દિવસ એ હજાર વર્ષના જેવા અને હજાર વર્ષ એક દિવસના જેવો છે. યાદ રાખો, પ્રભુનું આવવું એ થોડું વિલંબ થયું છે, એ સારું કે કોઈનો નાશ ન થાય. કોઈનો નાશ ન થાય એ માટે પ્રભુ પોતાના આવવાની એ વિલંબ કરી રહ્યો છે. અને આપણે પ્રભુનો આભાર માને છીએ કે પ્રભુ એ વિલંબ કરી રહ્યા અને તમારા અને મારા જીવાને આ પ્રભુની ઈસુ ખ્રિસ્તની મુલાકાત થઈ તેના બાળકો તરીકે આપણે આજે તેને આબા એટલે બાપ કહીને હાંક મારી શકીએ છીએ. અને ત્રીજી વસ્તુ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું ક્યારે થશે? કે છે આખા જગતની અંદર જ્યારે સુવાર્તા પહોંચશે ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું થશે નહીં. તમારું અને મારું એક કામ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વહેલા આવે તો તમે અને હું જાગૃત થઈને સુવાર્તા આ દુનિયામાં આપણે આપીએ. બીજું મારો પ્રશ્ન એ છે કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી વાર આવવાના છે? ત્યાં આગળ 7 કારણો મેં જોયા છે. હું રેફરન્સ વાંચવાનો નથી, હું તમને રેફરન્સ આપીશ, જો તમારે જરૂર હોય તો તમે તેને નોંધી લેશો. કે છે સંતોનું સંપૂર્ણ પાપથી મુક્ત થવાને માટે. સંતો, તમે અને હું સંપૂર્ણ રીતે પાપમાંથી મુક્ત થઈએ તે માટે પ્રભુનું બીજું આગમન થવાનું છે. હેબ્રીઓનો પત્ર તેનો 9મો અધ્યાય અને 28મી કલમ. પોતાના મહિમા એ સંતોની આગળ પ્રગટ થાય એ માટે પ્રભુ બીજી વાર આવવાના છે. અને તો કહે છે બીજો થેસલોનિકીયનો પત્ર તેનો 1મો અધ્યાય અને 10મી કલમ. અંધકારના ખામોને પ્રકાશ મળાવવા માટે પ્રભુ બીજી વાર આવવાના છે. 1 કોરિન્થી 5:4 અધ્યાય અને તેની 5મી કલમ. ન્યાય કરવા માટે પ્રભુ આવવાના છે. 2 તિમોથી 6 અધ્યાય અને 1મી કલમ. રાજ્ય કરવા માટે પ્રભુ આવવાના છે. હમણાં જ હરીશભાઈએ વાંચ્યું, હજાર વર્ષ પૂરા થશે અને ત્યાર પછી પ્રભુ ત્યાં આગળ રાજ કરવા માટે, ન્યાય કરવા માટે આવવાના છે, રાજ્ય કરવા માટે આવવાના છે. પ્રકટીકરણ 11:15 પણ આપણને લેવા માટે પ્રભુ આવવાના છે. 14:3 મરણનો સંપૂર્ણ નાશ કરવા માટે પ્રભુ બીજી વાર આવવાના છે. 1 કોરિન્થી 15:25-26 કલમમાં આપણે એ જોઈએ છીએ. પ્રશ્ન થાય છે કે પ્રભુ ક્યાં આવવાના છે? પહેલું આગમન એ વાદળામાં થવાનું છે. એ કઈ જગ્યાએ થશે આપણને ખબર નથી, પણ એ અદ્રશ્ય અથવા તો રેપ્ચર એના માટે એ તો વાદળામાં થવાનું છે. બીજું આગમન એ તો કહે છે ઓલિવ પહાડ પર થવાનું છે. જખારિયા 14મો અધ્યાય અને 4થી કલમ જો હોય તો વાંચશો પ્લીઝ. અને આ તો પ્રભુનું છેલ્લું આગમન છે. અને છેલ્લા આગમન પછી ત્યાં આગળ કહે છે મોટું યુદ્ધ થશે અને યરુસાલેમનો ઘેરો ગાળવામાં આવશે અને પ્રભુ ત્યાં આગળ આ વિજય પામશે. આ પ્રભુનું બીજું આગમન છે. પ્રભુની બીજા આગમનની નિશાનીમાં માણસોમાં શું થવાનું છે એ જો તમારે જોવું હોય તો હું હરીશભાઈને વિનંતી કરીશ કે 2 તિમોથી તેનો 3જો અધ્યાય અને 1-7 કલમ વાંચે. અને ત્યાં 23 વખત પ્રભુના બીજા આગમન વેળા માણસનું કેવી સ્થિતિ હશે અથવા તો માણસ કેટલો બગડી ગયો હશે એ ત્યાં આગળ જોવા માટે મળે છે.
રાજ્યની આણ લઈને
આ તો માણસના જે અંદરનો જે સ્વભાવ છે એના વિશે વાત કરવામાં આવી છે, પણ આ જગતનું દર્શન કેવું હશે એ આપણે જોઈએ. તો માર્થી 24:5-7 અને 12-18. અને આ તો જે જગતની હાલત થવાની છે એ હાલત આપણે જોઈએ છીએ, જે જ્યાં પ્રભુએ પ્રભુના સેવક લુકે માર્થીએ આ વાત આપણને લખેલી છે. પણ આજે જ્યારે આપણે જોઈએ છીએ કે આરબ કન્ટ્રીની અંદર જે અત્યારે લડાઈઓ થઈ રહી છે એ કોઈ પરદેશીઓ આવીને લડાઈ નથી કરતા, કે છે તેના જ લોકો એની વિરુદ્ધ રાજ્યની વિરુદ્ધ એ લડાઈ કરે છે. જાપાનમાં જે ધરતીકંપ થયો એ ધરતીકંપ એ કહે છે કે એવું છે કે આપણને એ સમજણ આપે છે કે પ્રભુ બાણના આગળ ઊભો છે અને આપણે સાવચેત થવાની જરૂર છે. કારણ કે પ્રભુ વારંવાર આ પ્રમાણે આપણી સાથે વાત કરવાનો નથી. નીતિ વચન તેનો 29મો અધ્યાય અને 29મી કલમમાં આ પ્રમાણે કહે છે કે જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે તે અકસ્માત નાશ પામશે અને તેનો કંઈ ઉપાય રહેશે નહીં. પ્રભુએ તમને અને મને આપણો નાશ થાય તે પહેલાં આ ચેતવણી આપી છે, આપણને સમય આપે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે તમે ઉનાળો આવે છે અને અંજીરીને પાન આવે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. અને આ બધું જ્યારે થાય છે ત્યારે તમારી આંખો ખુલ્લી જુએ કે પ્રભુ ઈસુનું આવવું, બીજું આગમન એ બહુ જ નજીક છે. પણ તમે વારંવાર આ જાણ્યા છતાં તમે જો ભૂલ કરો છો તો એનો કોઈ જ ઉપાય રહેશે નહીં. એ પ્રમાણે પ્રભુનો સેવક 29મા નીતિ નિયમ અને 1 કલમમાં કહે છે, કાલે કરીશું એ પ્રમાણે આપણે કાયમ આ પ્રભુને સ્વીકારવાનો સમય ટાળી નાખીએ છીએ. ત્યારે 27મા નીતિ નિયમનો 1 કલમ આ પ્રમાણે કહે છે, આવતીકાલ વિશે ફૂલાશ ન માર, કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી. આજે પ્રભુએ તમને અને મને આ તેના બીજા આગમનના જે વચનો છે તેની તરફ આપણને ધ્યાન દોરાવે છે કે જેથી કરીને આપણે આપણા પાપ મૂકીને તેનો સ્વીકાર કરીને આપણે નવું જીવન જીવીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું એ નજીક છે અને આપણે એનો સ્વીકાર કરવો એ બહુ જ અગત્યનું છે. કારણ કે યહોવા કહે છે કે મારો આત્મા માણસની સાથે કાયમ વાત કરશે નહીં. અને એવો સમય આવે કે પ્રભુ આપણને છોડી દે, આપણી સાથે વાત કરવાની વિવાદ કરવાનો છોડી દે અને આપણો નાશ થાય તે પહેલાં આપણે પ્રભુનો સ્વીકાર કરીએ. હું એક સત્ય વાત કહેવા માગુ છું. હેન્કિન્સ, ડૉક્ટર હેન્કિન્સ, એ જ્યારે આર્કિનસાસની અંદર એ પ્રભુનું વચન લાવતા હતા અને પ્રભુનું વચન લાવતા એમણે લોકોને આમંત્રણ આપ્યું કે જો તમે પ્રભુની આગળ તમારા પાપ કબૂલ કરો અને તમે તમારું જીવન તેને આપો તો એ તમને અનંત જીવનની ખાતરી આપશે. અને કહે છે, હું જ્યારે આ વાત કરતો હતો ત્યારે ગાશિંદર એક યંગ છોકરો કે છે ઊભો થાય અને બેસી જાય, ઊભો થાય અને બેસી જાય. અને ફરીથી મેં એમને આમંત્રણ આપ્યું કે જો કોઈની ઈચ્છા હોય તો અત્યારે જ પ્રભુનો સ્વીકાર કરો. અને આ છોકરો કહે છે કે ધીમે ધીમે અગાશીમાંથી નીચે ઉતર્યો અને પાદરી સાહેબને લાગ્યું કે કદાચ છે ને આજે ચોક્કસ એ પોતાનું જીવન પ્રભુને આપવાનો છે. પણ જ્યારે એ નીચે ઉતરતો હતો ત્યારે એને વિચાર થયો કે જો હું મારું જીવન પ્રભુને આપીશ તો મારે ઘણી બધી વાતો મારા જીવનમાં છે એ મારે છોડી દેવી પડશે. અને એ નીચે ઉતરતો હતો અને નીચે આવ્યો ત્યાં સુધી એણે વિચાર કર્યો કે ના, હું જે મારી કુટેવો છે એને છોડવા માગતો નથી. અને આ છોકરો એ દયાસનની આગળ આવવાનું પડતું મૂકીને પાછલા બાણે થઈને જતો રહ્યો. થોડા દિવસ પછી આ છોકરો માદો પડ્યો અને જ્યારે એને દવાખાનામાં દાખલ કર્યો અને ત્યારે ખબર પડી કે ગંભીર બીમારીમાં પડેલો છે, એની જીવવાની કોઈ આશા નથી. બે કે ત્રણ દિવસની અંદર એનું જીવન એ ખલાસ થઈ જવાનું છે. અને એ પાદરી ત્યાં આગળ એની મુલાકાતે આવે છે અને પાદરી એને કહે છે કે તું આ દિવસે મારું ભાષણ હતું અને ત્યાં આવ્યો હતો અને તું કહે છે તારું જીવન પ્રભુને આપવા માટે માગતો હતો, અને શું થયું, કેમ તે તારો નિર્ણય બદલી લીધો? ત્યારે કહે છે કે મારે પ્રભુનો સ્વીકાર કરવો હોય તો મારે ઘણું બધું છોડી દેવું પડતું હતું અને કહે છે હું છોડવા માગતો નહોતો. અને આ પાદરી એને કહે છે કે તારો છેલ્લો સમય આવી ગયો છે, બે કે ત્રણ દિવસમાં તું મરી જવાનો છે અને તને ખાતરી છે, અત્યારે હું પ્રાર્થના કરું તો તારું જીવન પ્રભુને આપ. અને છોકરો કહે છે કે પાદરી સાહેબ, તમને ખબર નથી, જે દિવસે મેં પ્રભુનો નકાર કર્યો તે દિવસે મારા જીવનમાંથી એવું કંઈક બન્યું કે પ્રભુનો આત્મા મારી સાથે હવે રહ્યો નથી. તમે ગમે તેટલું કહેવા માગતા હોય પણ હું કદી જ પ્રભુનો સ્વીકાર કરી શકું નથી, કારણ કે મારી સાથે અને પ્રભુની સાથે કોઈ જ સંબંધ રહ્યો નથી. વાલા મિત્રો, આજે જાપાનની મિડલ ઇસ્ટની જે સ્થિતિ છે, કદાચ એને છેલ્લી વખત પ્રભુ તમને અને મને એવું કહેવા માગતા હોય કે આપણે આપણું જીવન પ્રભુને આપીએ. પ્રભુ કદાચ એને એવું સમય આવે કે તમારા અને મારી સાથે વાત કરવાનું, વિવાદ કરવાનું છોડી દે, આપણું અનંત જીવનનું જે પ્રભુએ જાહેરનામું આપ્યું છે એ કદાચ એને પ્રભુ પાછું ખેંચી લે. એ પહેલાં આપણે આપણા જીવનો પ્રભુને આપીએ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. આપણે ઊભા થઈએ, ઈશ્વરને શીખેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીએ અને ત્યાર પછી આપણે આ સભા સમાપ્ત કરીશું. પવિત્ર પિતા, આજે જો અમારા જીવનમાં એવું કંઈ હોય કે જે તારો સ્વીકાર કરવા માટે પવિત્ર પિતા અમને દૂર રાખતા હોય, તો જેમ અમે પ્રથમ પ્રાર્થનામાં માગ્યું કે તારું વચન એ તો અગ્નિરૂપ છે, ઓ પવિત્ર પિતા એ અમારી દરેક ભૂંડાય એ અગ્નિમાં તું બાળી. અને પવિત્ર પિતા, તારું વચન એ તો હથોડારૂપ છે, કૃપા કર અમારા હૃદયને તો ભાંગી નાખ અને પવિત્ર પિતા તું તેને નવું બનાવ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે તારી પ્રાર્થના કરતા માગીએ છીએ. ઓ આકાશ મનવારા બાપ, તમારું નામ પવિત્ર બનાવ, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર, તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ તમને આપો, જેમ મારા ઋણને માફ કર્યા છે તેમ તમારું માફ કરો, મને પરિશ્રમ લાવો, મુંડાથી મારો છુટકો કરો, કેમ કે રાજ્ય પરાક્રમ મહિમા સર્વકાળ સુધી તમારા છે. હવે આપણા તારના પ્રભુ શ્રી ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને તેના બાળકોની સાથે આજથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન આમેન. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો.